આજનો આપણો મનનનો વિષય છે ન્યાયાધીશોનું પુસ્તક અને તેનો આઠમો અધ્યાય. અને આપણે ગિદ્યોનને વિશે શીખી રહ્યા છીએ. આપણે છઠ્ઠા અધ્યાયમાં જ્યારે ગિદ્યોનને મળ્યા ત્યારે તે બીકનો માર્યો છુપાયેલો હતો, અને ત્યારે પ્રભુએ તેને તેડું આપ્યું અને પ્રભુએ તેને જે કાર્ય કરવાનું હતું તે માટે સામર્થ્યવાન કર્યો. અને સાતમા અધ્યાયમાં આપણે જોયું તે પ્રમાણે કે જો કે ગિદ્યોનનો વિશ્વાસ મજબૂત હતો નહીં, છતાં પણ પ્રભુએ તેનો ઉપયોગ કરી અને તેને મિદ્યોનની આગળ વિજયવંત કર્યો. તેઓનું સૈન્ય બહુ બળવાન હતું, સામર્થ્યવાન હતું, છતાં પણ ફક્ત 300 માણસથી આપણે જોયું કે પ્રભુએ કેવી રીતે યહૂદી લોકોને વિજય આપ્યો. હવે જ્યારે આપણે આઠમા અધ્યાયમાં આવીએ છીએ ત્યારે ફરીને એકવાર આપણે ગિદ્યોન આ જ્યારે વિજયવંત થયો છે, લડાઈ પછીનો જે સમય છે તે વિશે આપણને આ વચન શીખવે છે. અને અજાયબ જેવા 2-3 પાઠ છે જે આપણા રોજિંદા જીવનમાં બહુ ઉપયોગી થઈ શકે તે શીખવે છે. તો આવો આપણે પ્રભુના વચન તરફ વળીએ. ન્યાયાધીશોનું પુસ્તક અને તેનો 8મો અધ્યાય. હવે જ્યારે આપણે આ અધ્યાયની શરૂઆત કરીએ એ પહેલાં જ જો તમને એક વાત કહું તો આ જે અધ્યાય અહીંયા આપવામાં આવ્યો છે એને જો આપણે ક્રમમાં જોઈએ તો આ પહેલી 3 કલમ જરા અધ્યાયના અંતમાં હોવી જોઈએ. એટલે કે જો આપણે 7મો અધ્યાય વાંચીએ અને જે 7મા અધ્યાયમાં જે બીના બની ગઈ તે જોઈએ અને જે સમય હતો તો જે 4-12 કલમ છે તે પહેલાં હોવી જોઈએ. એટલે કે ગિદ્યોન જે 2 રાજાઓનો પીછો કરે છે આપણે જે 7મા અધ્યાયમાં જોયું તે પ્રમાણે, તો 4-12 એ અધ્યાયની શરૂઆતમાં હોવા જોઈએ. ત્યાર પછી જે 13-17 કલમ છે જેમાં યહૂદી સાથેનો વ્યવહાર છે તે ત્યારબાદ હોવું જોઈએ. અને પછી આ 3 કલમ જે પહેલાં આપવામાં આવી છે તે હોવી જોઈએ. એટલે કે જ્યારે વાસ્તવિકતામાં આ બનાવ બન્યો હતો આ સમયમાં આ ક્રમમાં આ ઘટનાઓ બની હતી. એટલે કે પહેલાં યુદ્ધ થયું, ગિદ્યોન 2 રાજાઓનો પીછો કર્યો, તેણે યહૂદીઓની સાથે વાત કરી જે આપણે જોઈશું 13-17 કલમમાં, અને જ્યારે એ રાજાઓને ત્યાર પછી આ એફ્રાઈમ લોકોએ જે વાંધો ઉઠાવ્યો અને આ જે પહેલી 3 કલમ આપણે વાંચીએ છીએ તે બનાવ બન્યો હશે. અને ત્યારબાદ આપણે જે રાજાઓનો વધ થાય છે 18-21 કલમ જે જોઈશું, અને છેલ્લે અધ્યાયના અંતમાં આપણે ગિદ્યોનની જે નિવૃત્તિ છે તે આપણે જોઈશું. તો આવો આપણે વાંચીએ. પહેલી કલમ એ પ્રમાણે કહે છે કે એફ્રાઈમના લોકોએ તને કહ્યું, તું અમારી સાથે એવી રીતે કેમ વર્ત્યો કે જ્યારે તું મિદ્યાનોની સાથે લડવા ગયો ત્યારે તે અમને બોલાવ્યા નહીં? અને તેઓએ તેને સખત ઠપકો આપ્યો. તેણે તેઓને કહ્યું, તમે જે કર્યું છે તેના પ્રમાણમાં મેં તો શું કર્યું છે? એફ્રાઈમની દ્રાક્ષાનો સડો તે અબીએઝરની દ્રાક્ષોના આખા ફાલ કરતા શું સારો નથી? ઈશ્વરે મિદ્યાનના ઓરેબ તથા ઝેબ સરદારોને તમારા હાથમાં સોંપ્યા છે, અને તમારા પ્રમાણમાં હું શું કરી શક્યો છું? તેણે આ વાત કહી ત્યારે તેના પરથી તેઓનો ક્રોધ નરમ પડ્યો. અહીંયા એક અજાયબ જેવો પાઠ આપણને અહીંયા જોવા મળે છે. જ્યારે આપણે જોઈશું કે આ એફ્રાઈમનો જે કુળ હતો તે ઘણો સંખ્યામાં ઘણો મોટો કુળ હતો, બલકે યહૂદાના કુળ પછી કદાચ એમ કહી શકાય કે યહૂદા એફ્રાઈમનો કુળ સંખ્યામાં સૌથી મોટો હતો. અને તેઓ વારંવાર આવા વાંધા વચકા કાઢ્યા કરતા હતા. આપણે અહીંયા 8મા અધ્યાયમાં જોઈએ છીએ અને ફરી 12મા અધ્યાયમાં પણ જોઈશું કે આ જ પ્રમાણે તેઓ ફરિયાદ કરતા હોય છે. અને અહીંયા આપણે શું જોઈએ છીએ? અહીંયા એમ કહે છે કે એફ્રાઈમના લોકોએ તેને કહ્યું, તું અમારી સાથે આવી રીતે કેમ વર્ત્યો? હવે જો આપણે ગયો અધ્યાય વાંચીએ, 7મો અધ્યાય વાંચીએ, તો આપણે જોઈશું કે ગિદ્યોને બધાને આમંત્રણ આપ્યું હતું. આપણે જોયું હતું તે પ્રમાણે કે જ્યારે આખું સૈન્ય ભેગું થયું ત્યારે યહોવા દેવે ગિદિયોનને કીધું કે આ 300 માણસને જ તું લઈને જા. હવે એ 300 માણસ કયા કુળના હતા એ આપણને કહેતા નથી, પણ યહોવાએ કીધું હતું કે ફક્ત 300 માણસ લઈ અને તું યુદ્ધમાં જા. પણ જ્યારે તેમને વિજય મળ્યો ત્યારે આપણે જોયું કે તે સમયે ગિદિયોને બધા કુળોને આમંત્રણ આપ્યું હતું કે તમે આવો અને હવે યુદ્ધમાં ભાગ લો અને આપણે સંપૂર્ણ રીતે આ મિદિયનોને પરાજિત કરીએ. અહીંયા આ એફ્રાઈમ લોકો જે છે તેઓને મુશ્કેલી શું છે એ આપણે સમજીશું થોડા સમયમાં. એ લોકોને મુશ્કેલી એ નથી કે કેમ બોલાયા નહીં, એટલે કે કયા સમયે તમે એમને બોલાયા નહીં તેની મુશ્કેલી છે. તેઓને જે વિજય માટેનો બધો જસ જોઈતો હતો એટલે એ ગિદ્યોને અત્યારે તેનો વાંક કાઢે છે કે ભાઈ પહેલેથી તે કેમ અમને બોલાયા નહીં. અને વાલાઓ આ પણ એક બહુ જરૂરી વાત શીખવાની છે. આવા એફ્રાઈમ લોકોના જેવાનું વિચારશક્તિવાળા લોકો ઘણા આપણી મંડળીમાં આપણી મધ્ય હોય છે. તેઓને જ્યારે કામ શરૂ થાય, પ્રભુ જ્યારે તેઓને તેડું આપે ત્યારે તેઓને કોઈ રસ હોતો નથી કામ કરવામાં. પણ જ્યારે તેઓ સફળતામાં જુએ અને જેઓ સફળતા જુએ ત્યારે તેમને તેમનું નામ મોટું મનાય તેવું જોઈતું હોય છે. ત્યારે તેઓને એવું હોય છે કે કોણ અમને આગળ બોલાવી અને માન સન્માન કરે, કોણ અમને ફૂલહાર કરે. આ વિચારશક્તિ, આ માઇન્ડસેટ એફ્રાઈમ લોકોનું હતું. તેઓને જ્યારે કામ કરવાનું હતું ત્યારે એમને કોઈ વાંધો નહોતો. હવે એમને પૂરો જસ જોઈતો હતો. ગિદ્યોનને જે માન મળવાનું છે, ગિદ્યોનને જે માન મળ્યું તે તેમને ખૂંચ્યું. પણ આમાં ગિદ્યોન આપણને બહુ જરૂરી પાઠ શીખવે છે, કોની સાથે કેવી રીતે આપણે વર્તન કરવાનું, કોની સાથે કેવી રીતે આપણે વર્તન કરવાનું. બહુ જરૂરી વાત છે. આ જે સમજ શક્તિ છે, લોકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે એક બહુ ઉપયોગી વસ્તુ છે. ખાસ કરીને જ્યારે આપણે મંડળીમાં કામ કરતા હોય, પ્રભુની કોઈ મિનિસ્ટ્રીમાં સેવા આપતા હોય ત્યારે. આ સમયે જ્યારે મેં કીધું હતું શરૂઆતમાં કે જે ક્રમમાં આ બિનાઓ બની, ત્યારે બે રાજાઓને પાછળ એફ્રાઈમ પડ્યો હતો. હજુ પણ યુદ્ધ બાકી હતું. આ સમયે અંદરોઅંદર લડવાની અથવા અંદરોઅંદર ચડસાચડસી કરવાની કોઈ જરૂર હતી નહીં. અને એથી જ કરીને ગિદ્યોને તેઓને બહુ શાંત રીતે જવાબ આપ્યો. અને તે માટે હું તમારી આગળ એક બે વચનો મૂકવા માંગુ છું. આપણે જો નીતિ વચનોનું પુસ્તક તેનો 17મો અધ્યાય અને 14મી કલમ વાંચીએ તો ત્યાં લખવામાં આવ્યું છે કે કોઈ પાણીને નીકળવાનું બાકું કરી આપે તે માફક જ ઝઘડાનો આરંભ છે, માટે ઝઘડો થયા પહેલા તકરાર મૂકી દો. બહુ સહેલું લાગે છે જ્યારે વાંચીએ છીએ ત્યારે. આપણે જોઈએ તો પાણીને કોઈ આકાર હોતો નથી. જો તમે નળ શરૂ કરો અથવા તો કોઈ પણ જગ્યાએ પાણી તમે રેડવાનું શરૂ કરો તો ક્યાં જવાનું છે પાણી એ તમે તમારા વશમાં નથી, સિવાય કે તમે કોઈ ગ્લાસમાં નાખો અથવા તો ડોલમાં પાણી નાખો તો તમને ખબર છે કે જ્યાં સુધી જે ડોલનો આકાર છે તે પ્રમાણે રહેશે અને ત્યાં જ રહેશે. પણ પછી એક વખત જો ઉભરાશે તો તમે કોઈ રીતે એ પાણીને જ્યાં જવું હોય ત્યાં રોકી શકતા નથી. અને અહીંયા આપણે નીતિ વચનમાં એ જ શીખી રહ્યા છે કે કોઈ પાણીને નીકળવાનું બાકું કરી આપે તે માફક જ ઝઘડાનો આરંભ છે. જો તમે જે તમારે આર્ગ્યુમેન્ટ છે, ઝઘડો છે, એની શરૂઆતમાં જ તમે જો તકરાર નહીં મૂકી દો તો પછી એ ક્યાં જશે, શું થશે એનું આપણી પાસે કોઈ કંટ્રોલ નથી. એક વખત ચડસાચડસીમાં, બોલાચાલીમાં આપણે શરૂ થઈ જઈએ પછી પછી કોઈને મનાવવું બહુ અઘરી વાત છે. એ જ નીતિ વચનોમાં 15મી કલમ અને 15મો અધ્યાયને પહેલી કલમ આ પ્રમાણે કહે છે કે નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે, પણ કઠોર શબ્દો રીસ ચડાવે છે. આપણે કેવી રીતે જવાબ આપીએ છીએ તે બહુ જરૂરી છે. કે આપણે કશું બળતું હોય એમાં વધારે કેરોસીન નાખીએ છીએ કે પછી એની ઉપર આપણે પાણી નાખીએ છીએ, એ આપણા શબ્દો અને આપણે કેવી રીતે કોઈને જવાબ આપીએ છીએ તેની પર આધારિત છે. અને આ બહુ સહેલી વસ્તુ છે, આપણે સમજીએ છીએ, પણ જ્યારે વાસ્તવિકતામાં આપણા જીવનમાં થાય તો આપણે કેવી રીતે વર્તીએ છીએ તે આપણે સર્વ જાણીએ છીએ. પતિ પત્ની વચ્ચે કોઈ નાની બાબતમાં કેવી મોટો સ્વરૂપ લઈ લેતું હોય છે. કોઈ ખાસ વાત હોતી નથી, ઘણી વખત તો છૂટાછેડા પર વાત આવી જાય છે. કુટુંબોમાં બોલાચાલીના લીધે કેવી રીતે કયા જે શબ્દો વાપરવામાં આવ્યા તેને લઈને આપણે જોઈએ છીએ કે કુટુંબોમાં સંબંધો તૂટી જાય છે. વર્ષો સુધી કોઈ જાતનું સંબંધ હોતો નથી, બોલવા ચાલવાનો પણ સંબંધ હોતો નથી. આપણે જાણીએ છીએ આ વસ્તુઓ વાલાઓ. પવિત્ર શાસ્ત્ર આપણને બહુ સુંદર વચનો અહીંયા શીખવાડે છે કે પાણીને નીકળવાનો બાકું આપે તે માફક જ ઝઘડો છે, માટે તકરાર શરૂ થાય તે પહેલાં મૂકી દો. નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે, પણ કઠોર શબ્દો રીસ ચડાવે છે. એ જ નીતિ વચનોના 16મો અધ્યાય અને 32મી કલમ આ પ્રમાણે કહે છે, વાલાઓ, કે જે ક્રોધ કરવે ધીમો તે પરાક્રમી કરતાં સારો છે, અને જે પોતાના મિજાજને કાબૂમાં રાખે છે તે શહેર જીતનારના કરતાં ઉત્તમ છે. અને આપણે જોઈએ છીએ કે કોઈ બહુ મોટો લડવૈયો હોય અને એ કહે કે ભાઈ ચઢાઈ કરી અને કોઈ શહેરનો કબજો કરી લે તો આપણે એને કેટલો મહાન માનીએ છીએ. પણ પવિત્ર શાસ્ત્ર કહે છે કે જે ક્રોધ કરવે ધીમો તે પરાક્રમી કરતાં સારો છે, અને જે પોતાના મિજાજને કાબૂમાં રાખે છે તે શહેર જીતનાર કરતાં ઉત્તમ છે. એટલે આપણે લશ્કર લઈને ચઢાઈ કરી અને કોઈ શહેરને પર તો આપણે વિજય મેળવી શકીએ છીએ, પણ જે માણસ પોતાના મિજાજ ઉપર કાબૂ રાખે છે, આ પોતાની જીભ ઉપર કાબૂ રાખે છે, તે લડવૈયા કરતાં, તે સુરવીર કરતાં વધારે સામર્થ્યવાન છે, વધારે ઉત્તમ છે. પવિત્ર શાસ્ત્ર આ કહે છે. અને આ જે કલમો મેં તમારી આગળ રજૂ કરી તે આપણે ગિદ્યોનના જવાબમાં જોઈ રહ્યા છે. શું લખ્યું છે વાલાઓ બીજી કલમમાં? તેણે તેઓને કહ્યું, એટલે કે ગિદ્યોને એફ્રાઈમના લોકોને કહ્યું, તમે જે કર્યું છે તેના પ્રમાણે મેં તો શું કર્યું છે? એફ્રાઈમની દ્રાક્ષાનો સડો તે અબીએઝરની દ્રાક્ષોના આખા ફાલ કરતા શું સારો નથી? આ નમ્ર ઉત્તર જે એફ્રાઈમ લોકોના ક્રોધને શાંત કરી દે છે. જો અત્યારે એણે કઠોર શબ્દો વાપર્યા હોત તો શું બન્યું હોત? નીતિવચનો કહે છે તે પ્રમાણે, પણ કઠોર શબ્દો રીસ ચડાવે છે. હવે આપણે જો ગિદ્યોનની જગ્યાએ હોય તો આપણું વર્તન કેવું હોય? ભલાઓ, આપણે પ્રભુની સમ્મુખમાં હતા, પ્રભુએ આપણી સાથે વાત કરી, પ્રભુએ આપણને સેવાને માટે બોલાયા, પ્રભુએ આપણને સામર્થ્યવાન કર્યા. જ્યારે પ્રભુએ ગિદ્યોન સાથે સૌથી પહેલાં વાત કરી ત્યારે આપણે જોયું કે એણે શું કીધું હતું, કે હું તો બધા કુળોમાં અમારો કુળ સૌથી નાનો છે અને એમાંથી હું સૌથી નબળો છું. આ રીતે તેણે પ્રભુને વાત કરી હતી. અને હવે આપણે જોઈએ છીએ કે 6ઠો અધ્યાય ગયો, 7મો અધ્યાય ગયો, અજાયબ રીતે પ્રભુએ તેનો ઉપયોગ કર્યો. અને હવે આપણને કોઈ આવીને કશું કહે, આપણે જો ગિદ્યોનની જગ્યાએ હોય તો આપણો જવાબ શું હોય? એ તું કોણ મને પૂછનાર, તું કોણ મને કહેનાર? મને તો પ્રભુએ સીધો ડિરેક્ટલી મને કોન્ટેક્ટ કરેલો, મને સીધો તૈયાર કરેલો, મને પ્રભુએ ઊભો કર્યો છે, તમે કોણ મને પૂછનારા? તારી હેસિયત શું છે? શું આવો જવાબ હોય કદાચ આપણો? કેટલી વખત આપણે આવી રીતે વાત કરતા હોઈએ છીએ. પણ ગિદ્યોને એવું ના કર્યું વાલાઓ, કારણ કે એ જાણતો હતો કે અત્યારે અંદરોઅંદર ઝઘડવાને બદલે આ જે મિદ્યાનીઓ છે તેઓને હરાવવા, તેઓનો નાશ કરવો વધારે જરૂરી છે. અને આ જે શીખ છે વાલાઓ, તે આપણે સમજવાની બહુ જરૂર છે કે આપણે કયું બેટલ પિક કરીએ છીએ, ક્યાં આપણે ઝઘડવાનું નક્કી કરીએ છીએ, ક્યાં આપણે સ્ટેન્ડ્સ લેવાનું નક્કી કરીએ છીએ, તે બહુ જરૂરી છે. દરેક વખતે આપણે લડાઈમાં ઉતરી જવું જરૂરી નથી. અને હું તમને આટલી કહીશ કે કઈ લડાઈ જરૂરી છે તે સમજવું બહુ જરૂરી છે. તમારી લડાઈઓ સમજદારીપૂર્વક તમે પસંદ કરો. પિક યોર બેટલ્સ વાઇઝલી. અમુક વખત એમ ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કે સમ ટાઈમ્સ યુ હેવ ટુ લૂઝ અ બેટલ ટુ વિન અ વોર. કોઈ વખત જે નાનું છમકલું હોય ને એ હારી જવું સારું કે યુદ્ધ જીતી શકાય. આપણા બાળકો સાથે, આપણા પત્ની સાથે, કે આપણા ભાઈ સાથે, કે આપણી બહેન સાથે અમુક વખત જરૂરી છે કે એમને જીતવા દો. એમને ભલે સારું લાગતું કે આપણો સંબંધ સચવાઈ રહે. સમજ્યા વાલાઓ? ઇટ્સ બેટર ટુ લૂઝ અ બેટલ ધેન ટુ લૂઝ અ વોર. ઘણી વખત આપણે આપણા બાળકોનું, આપણા જે પતિ કે પત્ની હોય એમનું નાની નાની બાબતમાં એટલું બધું આપણે માથાકૂટ કરતા હોઈએ છીએ કે સંબંધમાં તણાવ આવી જાય છે અને એકબીજાથી દૂર થઈ જતા હોઈએ છીએ. ગિદ્યોન આ વાત સમજી શક્યો અને એટલે શું કહે છે કે મેં તો શું કર્યું, એફ્રાઈમની દ્રાક્ષાનો સડો, એટલે કે જે જ્યારે આપણે દ્રાક્ષા રસ વીણી લઈએ પછી જે બાકી રહે, જે જમીન પર પડ્યું હોય, થોડુંક પ્રભુ આપણને જૂના કરારમાં કહે છે તે પ્રમાણે કે થોડું મૂકી રાખો પરદેશીઓ માટે, એવું હોય તેની વાત થઈ રહી છે. અહીંયા દ્રાક્ષાનો સડો કે છે, અને એ શું કહે છે કે એફ્રાઈમનો સડો એ ગિદ્યોનના જે વેલો છે એના કરતાં વધારે છે. લખ્યું છે તે પ્રમાણે દ્રાક્ષોના આખા ફાલ કરતા શું, એટલે કે તેમને જે માન જોઈતું હતું તે ગિદ્યોને એફ્રાઈમના લોકોને આપ્યું. અને આથી જ કરીને જ્યારે અહીંયા એફ્રાઈમ લોકો આવી અને કહે છે કે અમારી સાથે કેમ આવી રીતે વર્ત્યો, એવો એ લોકોને એવું નહોતું કે અમે પ્રભુના કામ માટે વપરાઈએ. એ લોકોને એવું નહોતું કે કેમ અમને બોલાયા નહીં. એ લોકોને પ્રભુની કામની માટે જુસ્સો કે હૃદયમાં એની માટેનો ભાર હતો નહીં. એમને તો ખાલી માન જોઈતું હતું. એટલે જો જેવો ગિદ્યોને તેમને થોડું માન આપ્યું, થોડા પંપાળ્યા, હું ગુજરાતી ભાષામાં કહું તો, કે તરત જ એ લોકો ખુશખુશ થઈ ગયા. અને આપણે આવા મંડળીમાં ઘણા લોકોને જાણીએ છીએ, એક ફૂલહાર કરી દો તમે એટલે એ ખુશ, કારણ કે એમને લોકોની શાબાશી જોઈતી હોય છે, એ લોકોને લોકોની વાહવા જોઈતી હોય છે, પ્રભુની વાહવા નથી જોઈતી હોતી. એફ્રાઈમ લોકો આ પ્રકારના હતા. અને મેં કીધું તે પ્રમાણે એ 12મા અધ્યાયમાં આપણે આ ફરી આ જ વર્તન જોઈશું. અને એટલે કે ગિદ્યોને તેઓને જે માન જોઈતું હતું તે આપ્યું. અને ત્રીજી કલમમાં આપણે જોઈએ છીએ કે ઈશ્વરે મિદ્યાનના આરેબ તથા ઝેબ સરદારોને તમારા હાથમાં સોંપ્યા છે અને તમારા પ્રમાણમાં હું શું કરી શક્યો. એટલે કે ગિદ્યોન ફરી તેઓને જે માન જોઈતું હતું, પ્રશંસા જોઈતી હતી તે આપી. તેણે એ વાત કહી ત્યારે તેના પરથી તેઓનો ક્રોધ નરમ પડ્યો. જે જોઈતું તું મળ્યું એટલે પછી બધું શાંત થઈ ગયું. આ ગિદ્યોની અજાયબ જેવી રીતની સમજણ હતી. પણ આ જ ગિદ્યોન આપણે જોઈશું થોડી વારમાં જ્યારે બીજા યહૂદી લોકોની સાથે વ્યવહાર કરવાનો હોય છે તો તેનું વર્તન બિલકુલ જુદું હોય છે. અને એ પણ આપણને ઘણું શીખવી જાય છે. 4-17 કલમ આપણે જોઈએ તો તે હૃદયની જે કઠણતા છે તે બતાવી આપે છે. 4 કલમ કહે છે કે ગિદ્યોન યર્દન આગળ આવ્યો ને તે તથા તેની સાથેના 300 માણસો પાર ઉતર્યા. તેઓ થાકેલા છતાં શત્રુઓની પાછળ પડેલા હતા અને તેણે સુખતના લોકોને કહ્યું, કૃપા કરીને મારી પાછળ આવનાર આ લોકોને રોટલી આપો, કેમ કે તેઓ થાકેલા છે. હું મિદ્યોનના ઝેબા તથા સાલુમોનના રાજાઓની પાછળ પડ્યો છું. ત્યારે સુકોથના સરદારોએ કહ્યું, ઝેબા તથા સાલમુનાન હાલ હાથ હાલ શું તારા હાથમાં છે કે અમે તારા સૈન્યને રોટલી આપીએ. એટલે કે તેઓએ ગિદ્યોનને નકાર કર્યો. આ સુખદના લોકો એ પણ યહૂદી લોકો હતા. એ જ રીતે આગળ તો આપણે વાંચીશું કે સાતમી કલમમાં ગિદ્યોન કહે છે કે જ્યારે યહોવા ઝેબા તથા સાલમુનાને મારા હાથમાં સોંપશે ત્યારે જંગલના કાંટાથી તથા ચણી બોડીથી હું તમારા શરીર ઉજળી નાખીશ. અને ત્યાર પછી એ પનુએલ નામના શહેરમાં જાય છે. આ પનુએલ એટલે કે આ એ જ જગ્યા જ્યાં યાકૂબ અને યહોવાના દૂત સાથે જે યુદ્ધ થયું હતું અને એનો પગ જે તેની જે થાય હતી ત્યાં એને ઈજા થઈ હતી. આપણે જાણીએ છીએ ઉત્પત્તિના 32મા અધ્યાયમાં તે લખવામાં આવ્યું છે. ત્યારે આ પનુએલના જે લોકો હતા તેઓએ પણ ગિદ્યોનને સુખતના લોકો જેવો જ જવાબ આપ્યો. એવો જ જવાબ આપ્યો. લખ્યું છે 9મી કલમના અંતમાં કે પનુએલના લોકોએ પણ કહ્યું, હું નિરાતે પાછો આવીશ ત્યારે આ કિલ્લો હું તોડી પાડીશ. એટલે ગિદ્યોને પહેલા સુખતના લોકોને એમ કીધું કે હું જ્યારે પાછો આવીશ ત્યારે તમારા ચણી બોડીથી હું તમારી શરીર ઉજળી નાખીશ, અને પનુએલના લોકોને કહ્યું હું નિરાતે પાછો આવીશ ત્યારે આ કિલ્લો હું તોડી નાખીશ. આ ગિદ્યોનનો વિશ્વાસ આપણને બતાવે છે વાલાઓ. કારણ કે જ્યારે આપણે ગિદ્યોનને મળ્યા ત્યારે એનામાં કોઈ વિશ્વાસ હતો નહીં, પણ અત્યારે એ જાણે છે કે પ્રભુ એને વિજયવંત કરવાના છે અને કહે છે કે હું વિજયવંત થઈને પાછો આવીશ. આટલી ખાતરીપૂર્વક તે કહે છે. અને હવે આપણે આગળ જોઈશું કે જે તેણે કીધું હતું તે તેણે કર્યું અને આવી અને આ લોકોને તેણે મારી નાખ્યા. 11મી કલમ હું વાંચું તો કહે છે કે અને ગિદ્યોને નોબાની તથા યોગબાની પૂર્વ બાજુએ તંબુમાં રહેનાર માર્ગે જઈને સૈન્યને માર્યું, કેમ કે તે સૈન્ય નિર્ભય હતું. ઝેબા તથા સાલમુના નાઠા ત્યારે તેઓ તેની પાછળ પડ્યો અને મિદ્યાનના ઝેબા તથા સાલમુના એ બે રાજાઓને પકડીને તેણે આખા સૈન્યનો પરાભવ કર્યો. હવે આગળ આપણે જોઈએ તો તે પાછો ફરે છે અને જ્યારે 14મી કલમમાં જોઈએ તો ત્યાં લખ્યું છે અને તેણે સુખતના માણસોમાંથી એક જુવાનને પકડીને તેને પૂછ્યું, ત્યારે તેણે સુખતના સરદારોને તથા તેના વડીલો જે 77 હતા તેઓનું વર્ણન તેની આગળ કર્યું. તેણે સુખતના લોકોની પાસે આવીને કહ્યું, જેઓના સંબંધી તમે મને મેણું માર્યું હતું કે હું શું ઝેબા તથા સાલમુનાના હાથ હાલ તારા હાથમાં છે કે મેં તારા થાકેલા માણસોને રોટલી આપીએ, તે ઝેબા તથા સાલમુનાને જુઓ. પછી તેણે નગરના વડીલોને પકડ્યા ને જંગલના કાંટા તથા ચણી બોડી લઈને તે વડે સુકોતના લોકોને શિક્ષા કરી. વળી તેણે પનુએલનો કિલ્લો તોડી પાડ્યો અને તે નગરના માણસોનો સંહાર કર્યો. કેમ આ ગિદ્યોને આ પણ જે લોકો તેના ભાઈઓ જ હતા એફ્રાઈમ લોકોની જેમ તેઓની સાથે એકદમ બિલકુલ જુદી જાતનો વ્યવહાર કર્યો? આ સમજવું બહુ જરૂરી છે વાલાઓ. મેં શરૂઆતમાં જ કીધું હતું તે પ્રમાણે કોની સાથે કેવો વ્યવહાર કરવો, કયા સમયે શું વ્યવહાર કરવો તે શીખવું જીવનમાં બહુ જરૂરી છે. શું તફાવત અહીંયા આપણે જોઈ રહ્યા છે તો હું જો તમને સમજાવી શકું તો આ પ્રમાણે છે કે જે એફ્રાઈમના લોકો હતા તેઓ પોતાની જે કુળનું જે વર્ચસ્વ હતું તે બતાવી રહ્યા હતા. એ પણ પાપ હતું, ખોટી રીતે તેઓ વર્ત્યા હતા. પણ તેઓ આપણે જેમને બાળક ખ્રિસ્તી કહીએ ને, જે નવા નવા ખ્રિસ્તી કહીએ ને, તેમની સાથે એમની સરખામણી થઈ શકે. જ્યારે આ પનુએલ અને સુખતના જે લોકો હતા તેઓ પ્રભુના કાર્યની આગળ બળવો કર્યો, તેઓને પ્રભુમાં કોઈ વિશ્વાસ હતો નહીં. આ સમયે જ્યારે ગિદ્યોને તેમની પાસે મદદ માગી ત્યારે તેઓ જાણતા હતા કે ગિદ્યોન કોણ છે, પ્રભુએ તેને શું કામ સોંપ્યું છે, પણ તેઓને પ્રભુની યોજના પર કોઈ ભરોસો હતો નહીં. એટલે કે એમની એમના હૃદયમાં કઠોરતા હતી. એફ્રાઈમના લોકોને ગિદ્યોનની સાથે વાંધો હતો, જ્યારે સુકત અને પનુએલના લોકોને પ્રભુની સામે તેમ વાંધો હતો. અને આ તફાવતના લીધે ગિદ્યોને તેઓની સાથે બહુ સખ્તાઈથી વર્ત્યો, અને આપણે જોયું તે પ્રમાણે તેઓને મારી નાખ્યા. જે શિક્ષા એણે કીધી હતી તે તેણે કરી. આપણા જીવનમાં પણ વાલાઓ આ સમજવાની બહુ જરૂર છે. જ્યારે પણ આવી સંજોગોમાં આપણે આવીએ, આવી સમસ્યામાં આવીએ, ત્યારે આપણે આ વસ્તુ સમજવાની જરૂર છે વાલાઓ, કે એફ્રાઈમ કોણ છે અને સુખતના લોકો કોણ છે. અને જ્યારે એ સમજે પછી તે પ્રમાણે આપણે તેમને જવાબ આપવાનો છે. જો આપણા જીવનમાં બધાને આપણે આ સુખત અને પનવેલના જેમ કાપ્યા કાપી મારામારીમાં કરીશું તો કોઈ સંબંધ રહેશે નહીં. એટલે આ વાત આપણા જીવનમાં સમજવી બહુ જરૂરી છે વાલાઓ. લર્ન હુ આર ધ એફ્રામાઇટ્સ એન્ડ હુ આર ધ સુખત્સ. લર્ન ધેટ. કારણ કે આ જે સુખત અને પમુએલના લોકો હતા, તેઓની સરખામણી આપણે કોની સાથે કરી શકીએ? આ જે આ એવા લોકો છે કે જેઓ તમને તમારા આત્મિક ચાલમાં કોઈ જાતની મદદ કરશે નહીં, અને કાયમને માટે તમારી માટે વિઘ્ન ઊભું કરશે, કારણ કે તેઓને પ્રભુમાં કોઈ વિશ્વાસ છે નહીં. અને એવા લોકોથી આપણે દૂર રહીએ તે જ વધારે સારું છે, તે જ વધારે સારું છે. અને એ પાઠ આપણે અહીંયા શીખી શકીએ છીએ. હવે 18-21 કલમ જ્યારે આપણે જોઈએ ત્યારે આ બે રાજાઓને કેવી રીતે મારી નાખવામાં આવ્યા તે જોઈએ છે. 18 કલમમાં લખવામાં આવ્યું છે કે ત્યાર પછી તેણે ઝેબા તથા સાલમુનાને કહ્યું, તાબોરમાં જે લોકોને તમે કતલ કર્યા તે કેવા માણસો હતા? હવે કોઈક સમયે આ તાબોર નામની જગ્યાએ અમુક યહૂદીઓને મારી નાખવામાં આવ્યા હતા. હવે આપણને એને સંપૂર્ણ વર્ણન અહીંયા આપવામાં આવ્યું નથી, એટલે આપણે બધી વિગત આપણે જાણતા નથી. પણ અહીંયા લખવામાં આવ્યું છે તે પ્રમાણે કોઈક સમયે આ બે રાજાઓએ ઘણા લોકોની કતલ કરી હતી. ત્યારે તેઓએ ઉત્તર આપ્યો, જેવો તું છે તેવા તેઓ હતા. પ્રત્યેક જણ રાજકુંવર જેવો હતો. તેણે કહ્યું, તેઓ મારા ભાઈ, મારા સહોદર ભાઈ હતા. હું જીવતા યહોવાની પ્રીતિ લઈને કહું છું કે જો તેઓના જીવ તમે બચાવ્યા હોત તો હું તમને મારી નાખે નહીં. પછી તેણે પોતાના વડા દીકરા યથેરને કહ્યું, ઊઠ, તેઓને મારી નાખ. પણ તે જુવાન માણસે પોતાની તરવાર તાણી નહીં, કેમ કે તે હજી જુવાન હતો માટે બીધો. ત્યારે ઝેબા તથા સાલમુનાએ ગિદ્યોને કહ્યું, તું પોતે ઊઠીને અમને મારી નાખ, કેમ કે જેવું માણસ તેવું તેનું બળ. પછી ગિદ્યોને ઉઠી ઝેબા તથા સાલમુનાને મારી નાખ્યા, ને તેઓના ઊંટોના ગળા પરથી કલગીઓ લઈ લીધી. ગિદ્યોન પોતાના દીકરાને કહે છે કે ઊભો થઈ અને એને તેઓને મારી નાખ. આ સમયમાં જો તમે યુદ્ધમાં ના મરી જાઓ લડતા લડતા તો એક બહુ શરમજનક બાબત હતી. પણ ત્યાર પછી જો પકડાયા પછી જો કોઈ બાળકના હાથે તમે મરો તો વધારે શરમજનક વસ્તુ હતી. અને ગિદ્યોને એ શરમજનક વસ્તુ તેઓને માટે શિક્ષારૂપે મૂકી હતી. એણે એના દીકરાને કહ્યું કે મારી નાખ, એમને કોઈ જ આ બે રાજાઓને કોઈ જાતનું માન ન મળવું જોઈએ. જુવાન દીકરા અને હિંમત નહીં હોય, કદાચ એટલું સામર્થ્ય પણ નહીં હોય કે તલવાર લઈને બંનેને મારી શકે. એટલે આખરે ગિદ્યોને તેઓને મારી નાખ્યા, અને જે તેઓએ જે કામ કર્યું હતું તેઓને તેનો બદલો મળ્યો. હવે આપણે આ 22-32 કલમમાં બે વિનંતી જોઈશું. એક વિનંતી લોકો તરફથી ગિદ્યોનને માટે, અને ગિદ્યોન તરફથી લોકોને માટે એક વિનંતી. અને બહુ અજાયબ જેવો પાઠ આપણને અહીંયા શીખવા મળે છે વાલાઓ. અત્યારે ઇઝરાયલના માણસોએ ગિદ્યોનને કહ્યું, તું અમારા પર રાજ કર, તું તથા તારો દીકરો તથા તારા દીકરાનો દીકરો પણ દીકરો પણ કેમ કે મિદ્યાનના હાથમાંથી તે અમને ઉગાર્યા હશે. વાલાઓ, આ પવિત્ર શાસ્ત્રમાં પહેલી વખત યહૂદી લોકો, પ્રભુના લોકો પોતાના માટે રાજા શોધે છે. ઘણી વખત આપણી સમજ એ છે કે જ્યારે સાઉલ રાજા થયો ત્યારે પહેલીવાર તેઓએ રાજાની માંગણી કરી હતી, પણ અહીંયા આપણે જોઈએ છે કે જો ગિદ્યોને ધાર્યું હોત તો તે યહૂદી લોકોનો રાજા થઈ શક્યો હોત. 22મી કલમ કહે છે તે પ્રમાણે, પણ તું અમારા પર રાજ કર, તું તથા તારો દીકરો તથા તારા દીકરાનો દીકરો પણ. પણ ગિદ્યોન બહુ અજાયબ જેવો જવાબ તેઓને આપે છે. ગિદ્યોન તેઓને કહ્યું, તમારા પર હું રાજ નહીં કરું ને મારો દીકરો પણ તમારા પર રાજ નહીં કરે, યહોવા તમારા પર રાજ કરશે. બહુ અજાયબ જેવો પવિત્ર આત્મા જવાબ આપ્યો, એ તેવો જવાબ ગિદ્યોને આપ્યો. એ સમજતો હતો કે લોકોનો રાજા એક જ છે અને એ તો દેવ. આ લોકો જે વાત નતા સમજ્યા તે વાત ગિદ્યોન સમજ્યો, અને આ વાત આપણે પણ સમજવાની જરૂર છે. વાલાઓ, ગમે તે હોદ્દા પર આપણે હોઈએ, ગમે તેવો આગેવાનીના હોદ્દા પર હોઈએ, કદાચ તમે પાળક છો, કોઈ મોટી મંડળીના પાળક છો, પણ આપણે સતત એ વાત આ વાત યાદ રાખીએ વાલાઓ કે આપણો રાજા, આપણો પ્રમુખ, આપણો આગેવાન એ તો ખ્રિસ્ત છે. આપણે તો ખાલી એના ઘેટા છીએ, આપણે તો ફક્ત એના ઘેટા છે. સમયને માટે પ્રભુએ આપણી નિમણૂક અમુક કામ માટે કરી છે, આપણને આગેવાની આપી છે. આપણે ભૂલી ન જઈએ કે ખરો આગેવાન તો આપણો ખ્રિસ્ત છે. કારણ કે ઘણી વખત આપણે પણ લોકોની પ્રશંસાને લઈને, લોકો આપણને જે માન મહિમા આપે, લોકો જે આપણા વખાણ કરે, તે દાઢે લાગી જાય છે અને આપણી આપણી પોતાની જાતને આઈ એમ સમથિંગ એમ માનવાનું શરૂ કરીએ છીએ. નમ્રતા, હમ્બલનેસ પ્રભુની સેવામાં બહુ જરૂરી છે. આ એક પરીક્ષણનો સમય હતો ગિદ્યોનને માટે, અને ગિદ્યોને બહુ સચોટ જવાબ તેઓને આપ્યો કે ના તો હું ના તો મારા દીકરા તમારી પર રાજ કરશે, યહોવા તમારી પર રાજ કરશે. શું યહોવા આપણી મંડળીમાં, આપણા કુટુંબમાં, આપણા જીવનમાં રાજ કરી રહ્યો છે? આ પ્રશ્નોનો જવાબ આપણે દરેક જણે અંગત રીતે આપવાનો છે. વાલાઓ, 24મી કલમ કહે છે, વળી ગિદ્યોને તેઓને કહ્યું, હું તમને એક વિનંતી કરવા ચાહું છું કે જે કુંડળમાં તમે લૂંટી લીધા છે તે બધા મને આપો, કેમ કે તેઓ ઇશ્માઈલીઓ હતા માટે તેઓના કુંડળ સોનાના હતા. પછી તેઓએ જવાબ આપ્યો, અમે ખુશીથી તે આપીશું. ત્યારે એક લુગડું પાથરી ને તેઓના પ્રત્યેક માણસે લૂંટમાં પાથરીને તેઓમાંના પ્રત્યેક માણસે લૂંટમાં મળેલા કુંડળ તેમાં નાખ્યા. તેણે સોનાના જે કુંડળો માંગી લીધા તેનું વજન 1,700 સેકલ હતું. એ ઉપરાંત કલગીઓ, લોલકો તથા મિદ્યાનના રાજાઓના અંગ પર જાંબુડિયા વસ્ત્ર ને તે ઉપરાંત તેના ઊંટોના ગળામાંની સાંકળીઓ પણ હતી. ગિદ્યોને તેનું એક ઈફાદ બનાવીને પોતાના નગરમાં, એટલે ઓફરામાં તે મૂક્યું, અને ત્યાં સર્વ ઇઝરાયલ તેની પાછળ વંટી ગયા અને ગિદ્યોનને તથા તેના કુટુંબને ફાંદારૂપ થઈ પડ્યું. વાલાઓ, જો તમે તમારા પવિત્ર શાસ્ત્રમાં લીટી દોરતા હોય તો આ જે છેલ્લું મેં વાક્ય વાંચ્યું તેની પર લીટી કરો, સર્કલ કરો, અને તે ગિદ્યોનને તથા તેના કુટુંબને ફાંદારૂપ થયું. એ રીતે મિદ્યાનો ઇઝરાયેલી લોકોને તાબે કરાયા અને તેઓ ફરી પોતાના માથા ઊંચા કર્યા નહીં, અને ગિદ્યોનના દિવસોમાં 40 વર્ષ પર્યંત દેશમાં શાંતિ રહી. વાલાઓ, આજે ગિદ્યોનના જીવનનું વર્ણન આપણને અહીં આપવામાં આવ્યું છે. કાશ 23મી કલમમાં આ વાતનો અંત આવી ગયો હોત. કાશ કે જ્યારે આપણે વાંચ્યું કે ગિદ્યોને કહ્યું કે યહોવા તમારા પર રાજ કરશે, ત્યાર પછી આપણે ખાલી એટલું જ વાંચ્યું હોત કે ગિદ્યોન આટલા વર્ષ જીવ્યો અને યહૂદી લોકોની મધ્યે શાંતિ હતી. પણ અનફોર્ચ્યુનેટલી વાત આગળ વધે છે અને ગિદ્યોને એક વાત તો બરાબર કરી, રાઇટ થિયોલોજી, એને જે કહેવાનું હતું બહુ સચોટ રીતે કીધું, શબ્દો બરાબર હતા, એનો વિચાર બરાબર હતો, પણ એની કરણી એકદમ અલગ હતી. બોલ્યો તો સાચું, સચોટ બોલ્યો, એનું મેં કીધું તે પ્રમાણે એની વિચાર પણ બરાબર હતો કે યહોવા સિવાય બીજું કોઈ રાજ ના કરે, પણ જ્યારે કરવાનું આવ્યું ત્યારે તેણે એકદમ અલગ કર્યું. અને આપણું વર્તન આપણા શબ્દો કરતાં વધારે બોલતું હોય છે વાલાઓ. ગમે તેટલું આપણે પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા કરીએ, ભલે આપણા હાથમાં બાઇબલ હોય, ભલે આપણા આપણે સ્કાર્ફ પહેર્યો હોય, આપણા જે બહેનો છે આઈ લવ જીસસ કરીને માથે ઓઢ્યું હોય, ટાઈ પહેરી હોય કે આઈ લવ જીસસ, મોટો દઈને ક્રોસ પહેર્યો હોય. ઘણા ભારત દેશમાં તો હું જોઉં છું જે જેટલો મોટો હોદ્દો એટલો મોટો ક્રોસ. આપણું જીવન શું બોલે છે વાલાઓ? આપણું વર્તન શું બોલે છે? પ્રભુનું શું સ્થાન છે? અહીંયા ગિદિયોને રાજા ન બન્યો, પણ રાજાને જોઈતું બધું એણે ભેગું કરી લીધું. એણે લોકો પાસે માંગણી કરી, લોકોએ એને રાજા બનાવવાની માંગણી કરી, ગિદિયોને એની પોતાની માંગણી કરી, અને એમને લૂંટમાં આપણે વાંચ્યું તે પ્રમાણે એટલું બધું સોનું અને એટલું બધું મળ્યું હતું કે થોડું ગિદિયોનને આપવામાં એમને કોઈ વાંધો નહોતો. વલાઓ યાદ દેવડાવું, જ્યારે છઠ્ઠા અધ્યાયમાં આપણે ગિદિયોનને મળ્યા ત્યારે યહૂદી લોકોની સ્થિતિ કેટલી ખરાબ હતી. બીબીને જીવતા હતા, કશો પાક હતો નહીં, મિદિયાનો વારંવાર આવી અને તેમને લૂંટી લેતા હતા, અને હવે લડાઈ પછી એ બધું તેમને પાછું મળ્યું છે. ઘરેણા અને સોનું અને આપણે વાંચ્યું તે પ્રમાણે બધું એ લોકોની પાસે બધું જ જે જરૂર હતું તે બધું તેઓને મળ્યું, અને એમાંથી થોડું ગિદિયોનને આપવામાં એમને કોઈ વાંધો નહોતો. પણ વાલાઓ, જ્યારે પણ આપણું આપણી દ્રષ્ટિ, જ્યારે પણ આપણું હૃદય જ્યારે સોનાની પર પડે, પૈસાની ઉપર પડે, તો યાદ રાખો વાલાઓ કે તે આપણને યહોવાથી અને જે પ્રભુની ખરેખર જે રીતે સ્તુતિ કરવાની છે તેનાથી દૂર લઈ જશે. બીજો એક માણસ તમને યાદ દેવડાવું, નિર્ગમનના પુસ્તકમાં બીજો એક યાજક હતો જેણે પણ લોકોની પાસે લોકોની આગળ વિનંતી કરી કે મને તમારું સોનું આપો. અને શું થયું વાલાઓ? જ્યારે મૂસા પહાડ ઉપર પ્રભુની સાથે હતો ત્યારે આ સોનાને લઈને શું ઊભું થયું? એટલે કે સોનાનું વાછરડું જેની તેઓએ ભક્તિ કરી. અને વાલાઓ, મંડળીમાં કે તમારા અંગત જીવનમાં, જ્યારે પણ તમે સોનાની તરફ તમારી નજર કરશો તો હું તમને 100% ગેરંટી આપું છું કે સોનાનું વાછરડું ઊભું થશે જેની તમે પૂજા કરશો. જ્યારે પણ પ્રભુએ જે નક્કી કર્યું છે તેની બહાર આપણે પ્રભુની સ્તુતિ કરવાનું જ્યારે વિચારીએ અથવા તો તે તરફ વળીએ, તો એ કાયમ આપણને મૂર્તિ પૂજા તરફ દોરી જશે. વેન એવર યુ ટ્રાય ટુ ગેટ પીપલ ટુ વર્શિપ ગાડ આઉટસાઇડ ઓફ ધ પ્રિસ્ક્રાઇબ મેનર ઓફ વર્શિપ, ઇટ વિલ ઓલવેઝ ઓલવેઝ લીડ ટુ આઇડોલેટ્રી. જ્યારે જ્યારે આપણા પોતાના વિચાર પ્રમાણે, આપણી પોતાની સમજ પ્રમાણે આપણે પ્રભુની સ્તુતિ કરવાનું વિચાર કરીએ, ત્યારે આવી રીતે સોનાના વાછરડા ઊભા થશે જ વાલાઓ. અને જ્યારે પણ આપણે, ભલે આપણે ગમે તેટલા સિન્સિયર હોઈએ, ભલે આપણે ગમે તેટલા આપણું કરવાનું જે આપણું વર્તન છે એ ખરેખર એક સિન્સિયર હોય, છતાં પણ જો આપણે જે પવિત્ર શાસ્ત્રમાં જે પ્રમાણે આપણને કહેવામાં આવ્યું છે તે પ્રમાણે ન કરીએ, તો એ આઇડોલેટ્રી, એટલે કે અન્ય દેવદેવીઓની પાછળ જવાની બાબતો છે. આપણે જો બીજા કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઊભા કરીએ, અને આપણે જાણીએ છીએ કે લોકોએ પોતાની સમજ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જુદી જુદી રીતે ઊભા કર્યા છે, આપણે તો પવિત્ર શાસ્ત્રમાં જે પ્રભુ ખ્રિસ્ત આપ્યા છે તે પ્રભુ ઈસુ ખ્રિસ્તની આપણે ભક્તિ કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, એ આપણા તારનાર છે. જ્યારે આપણે અમુક માર્ગમાં જઈએ તો કાયમ આપણે લોકોને ખોટા દેવની સ્તુતિ તરફ દોરી જઈ રહ્યા છે. ભલે નામ પ્રભુ ઈસુ ખ્રિસ્ત હોય, આપણે આપણા કેથલિક મંડળી જુઓ તમે, આપણે જે યહોવા વિટનેસ એટલે કે યહોવાના જે સાક્ષીઓ છે તેઓને જો, સેવન્થ ડે એડવાન્ટિસ્ટને જો, આ બધા ખોટા પ્રભુ ઈસુ ખ્રિસ્તની ભક્તિ કરી રહ્યા છે. વાલાઓ લાગે છે તો બધું સારું જ, પવિત્ર શાસ્ત્ર છે, ક્રોસ છે, બધું જ છે, પણ એ ખોટા પ્રભુ ઈસુ ખ્રિસ્તની ભક્તિ કરી રહ્યા છે. એ પવિત્ર શાસ્ત્રમાં જે આપેલા છે તે દેવની ભક્તિ કરતા નથી. અને જો એ વિશે તમારે પ્રશ્નો હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો, અને હું તમને તે માટે તમને વધારે માહિતી આપીશ, વિગતવાર તમને સમજાવીશ કે એ લોકો કઈ જાતના પ્રભુ ઈસુ, કયા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં માને છે. અહીંયા આપણે જોયું કે આ સોનાને લઈને આ ગિદિયોને એક એફોદ બનાવ્યો, ઈફાડ બનાવ્યો. આ ઈફાદ એટલે આપણે જો નિર્ગમનનું પુસ્તક જોઈએ તો આ યાજકો પહેરતા હતા જ્યારે પ્રભુની સ્તુતિ કરવાની હતી. ગિદ્યોનને એ પહેરવાનો કોઈ હક હતો નહીં, ફક્ત યાજક આ પહેરી શકતા હતા. અને જ્યારે ગિદ્યોને આ બનાવ્યું, અને મેં કીધું તે પ્રમાણે કદાચ એનો ઈરાદો બહુ સારો હશે, કદાચ એની ઈચ્છા એવી હશે કે હું પ્રભુની સ્તુતિ કરીશ, પણ જ્યારે આપણે પ્રભુની યોજનાની બહાર જઈએ ત્યારે આપણે એક ખોટો જ દેવ ઊભો કરીએ છીએ. અને તે આપણે જોયું કે ગિદ્યોન તથા તેના કુટુંબને ફાંદારૂપ થઈ પડ્યું. વાલાઓ બહુ જ સાવચેત રહો કે આપણે આપણા માટે સોનાના ઈફાડ ના બનાવીએ. બહુ જ સાવચેત રહેવાનું છે વાલાઓ, બહુ જ સાવચેત રહેવાનું છે. પવિત્ર શાસ્ત્ર શું કહે છે તે સમજવું, તે જાણવું, અને તે પ્રમાણે પ્રભુની સ્તુતિ કરવી તે બહુ જરૂરી છે. અને આ તમને એમ થાય કે આપણને પવિત્ર શાસ્ત્ર સ્તુતિની સ્તુતિ માટે શું કહે છે એ મારે કેવી રીતે જાણવું, તો બહુ જ ટૂંકમાં જો તમને હું કહું તો ત્રણ મુદ્દા હું તમને તમારી આગળ મૂકવા માંગુ છું. ત્રણ વસ્તુ તમારે જોવાની, કોઈ પણ મંડળીમાં તમે કરો છો કે તમારા ઘરમાં કરો છો, તો ત્રણ વાત જોવાની વાલાઓ. પહેલામાં પહેલું, શું પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ વાત શીખવી છે? પવિત્ર શાસ્ત્રમાં શું પ્રભુએ એ વાત શીખવી છે? શું પ્રભુના જે શિષ્યો હતા તેમણે તે વાત શીખવી છે? અને ત્રીજી વસ્તુ, શું જ્યારે મંડળીની શરૂઆત થઈ એટલે કે પ્રેરિતોના કૃત્યો તેના બીજો અધ્યાય ત્રીજો અધ્યાય અને તે સમયમાં જે મંડળીઓ હતી, શું તે મંડળીમાં આપણે આ વાત જોઈએ છે? શું આ વાત બનતી હતી મંડળીમાં એ સમયે? જો આ ત્રણ વાત છે તો એ પવિત્ર શાસ્ત્ર પ્રમાણે છે. જો તમને આ વસ્તુ પવિત્ર શાસ્ત્રમાં મળતી નથી, જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ વાત શીખવી નથી, શિષ્યોએ એ વાતને શીખવી નથી, અને ત્યારબાદ જો આપણે જે અર્લી ચર્ચ હતું, જે મંડળીની શરૂઆત હતી તેમાં આપણે જોતા નથી, તો એ વાત નિયમ બહારની વાત છે, અને એ પ્રમાણે આપણે પ્રભુની સ્તુતિ ન કરવી જોઈએ. અહીંયા બહુ અજાયબ જેવો પાઠ આપણને જોવા મળે છે. માથીની સુવાર્તા તેનો છઠ્ઠો અધ્યાય અને 33મી કલમ આપણને શીખવે છે, પણ પહેલાં તમે દેવના રાજ્યને તથા તેના ન્યાયપણાને શોધો તો તે પણ તમને આ બધી જ વસ્તુઓ આપશે. ગિદ્યોન જે નીતિવચનનો જે પાઠ હતો તે શીખ્યો, પણ આ માથીની સુવાર્તાનો પાઠ એ સમજી શક્યો નહીં. તે પ્રભુને શોધવાને બદલે તેણે આ દુનિયાના જે વાના છે તે શોધ્યા, સોનું અને જે સમૃદ્ધિ હતી તે એને જોઈતી હતી. અને આપણે આગળ જોઈશું અંતમાં. અહીંયા આપણે જો જે તેની પાસે તક હતી, ગિદ્યોની પાસે જે તક હતી તેણે ગુમાવી દીધી. આ સમય આપણે જે જોઈ રહ્યા છે, આ જે શ્રદ્ધાળુ માણસ હતું જેને પ્રભુએ તેડું આપ્યું હતું, તેણે લોકોને મૂર્તિ પૂજામાં દોરી દીધા. જે એફાદ બનાવ્યો અને લોકોએ તેની સાથે તેની સ્તુતિ કરી જે તેમને ન કરવાની હતી. અને જ્યારે એફાદનો સ્થાપના કરવામાં આવી ત્યારે યહોવાને પોતાની જે સાચી ભક્તિ આપવાનું બંધ કરી દીધું અને આ મૂર્તિ પૂજામાં તે લોકો વળગી રહ્યા. ઇદિયોન જાણતો હતો કે મૂર્તિને બનાવી ખોટી વાત છે, છતાં તેણે બનાવી. ગિદ્યોનને દેશમાં સુધારા અને કદાચ પુનરુત્થાન લાવવાની મહાન તક, રેઝરેક્શન એન્ડ રિવાઇવલ લાવવાની બહુ મોટી તક હતી જે તેણે ગુમાવી દીધી. આપણે જ્યારે ગિદ્યોનને મળ્યા ત્યારે જોયું કે તેના પિતાની મૂર્તિઓ તેણે તોડી નાખી હતી, પણ એ ભૂલી ગયો કે બીજા જે બધા લોકો હતા, ઇઝરાયેલ લોકો હતા, તેઓના ઘરોમાં પણ હજુ જે બાલ અને એશરાથ અને બીજા દેવદેવીઓ હતા તેમને સમર્પિત જે મૂર્તિઓ હતી, જે ઓલ્ટર હતા, તે નાશ કરવાના હતા અને એ નાશ કરવામાં તે ફેલ થયો, નાકામયાબ રહ્યો. આ જે મિદ્યાનોની ઉપર તેને મહાન વિજય મળ્યો હતો તે ગિદ્યોનની એક તક હતી કે યહૂદી લોકોને ફરીથી ઈશ્વર તરફ બોલાવે અને ફરીથી તેઓને ઈશ્વરના આપેલા કાયદાનું પાલન કરવાનું પાલન કરવાનું તેઓને ઉત્તેજન આપે. પણ ઈશ્વરના મહિમા માટે આ પ્રસંગનો ઉપયોગ કરવાને બદલે તેણે તેનો ઉપયોગ પોતાના ફાયદા માટે કર્યો. અને આપણે જોયું તે પ્રમાણે કે રાષ્ટ્ર ફરી એકવાર પાપમાં ડૂબી ગયું. સુધારા માટેની મહાન તક ગુમાવી બેઠો. બીજા એક પ્રભુના સેવકની વાત હું તમારી આગળ રજૂ કરવા માંગુ છું. અહીંયા આપણે જો ઇબ્રાહીમને યાદ કરીએ અને આપણે જોઈએ કે ઇબ્રાહીમનું વર્તન વિજય પછી કેવું હતું. બહુ ઇબ્રાહીમ અને ગિદ્યોને તેમના સંબંધિત વિજય પછી લીધેલા નિર્ણયોમાં તેમની તુલના કરવી બહુ અજાયબ જેવી એક કમ્પેરિઝન છે. ઇબ્રાહીમે પોતાને માટે કંઈ લીધું નહીં. ઉત્પત્તિનો 14મો અધ્યાય તમે જુઓ તો અજાયબ રીતે ઇબ્રાહીમે 5 રાજાઓને હરાયા અને ત્યારબાદ 14મા અધ્યાયના અંતમાં આપણે જોયું ત્યારે તે બેઠો છે અને તેને રાજાઓ આવીને કહે છે કે લે અમે તને શું આપીએ. પણ ઇબ્રાહીમે કશું જ લેવાની મનાઈ કરી, ઇનકાર કરી દીધો, કશું જ એને લીધું નહીં. એના બદલે આપણે જોઈએ છીએ કે મલ્કીઝેડેક સાથે તેણે સંગત કરી. પહેલીવાર આપણે પ્રભુ ભોજનનો ઉલ્લેખ ત્યાં જોઈએ છે, ઉત્પત્તિના 14મા અધ્યાયમાં. કેવો અજાયબ જેવો તેનું નિર્ણય હતો. ગિદ્યોને કમ્પ્લીટલી એનાથી વિરુદ્ધ કર્યો અને પોતાને માટે જે ફાયદા કારક હતું તે તેણે શોધ્યું. પ્રભુના સેવક એક એન્ડ્રુ માનર છે, તેમણે બહુ અજાયબ વાત કીધી છે કે લેટ અસ બી વોચફુલ આફ્ટર ધ વિક્ટરી એઝ બિફોર ધ બેટલ. એટલે કે ચાલો આપણે વિજય પછી યુદ્ધ પહેલા જેટલા જ સાવધ રહીએ. ગિદ્યોન 6ઠા અધ્યાયમાં સાવધ હતો, 7મા અધ્યાયમાં સાવધ હતો, પણ જ્યારે વિજય મળ્યો ત્યારબાદ તે પડ્યો. વાલાઓ ઘણી વખત જ્યારે અમુક સમસ્યામાંથી આપણે પસાર થઈ રહ્યા હોય, કઠિન સમયમાંથી આપણે પસાર થઈ રહ્યા, ત્યારે તો પ્રભુની પ્રાર્થના કરવી, પ્રભુની સ્તુતિ કરવી તે બહુ સહેલું છે, કારણ કે પ્રભુની જરૂર હોય છે. પણ જ્યારે તે વાતમાંથી આપણે બહાર આવીએ, જ્યારે સમૃદ્ધિનો સમય હોય, જ્યારે શાંતિનો સમય હોય, ત્યારે આપણે બહુ જ સંભાળીને રહેવાનું છે, કારણ કે ત્યારે જ આ શેતાન આપણને ઠોકર ખવડાવી જાય છે. 100 વર્ષ સુધી નુએ વાણ બાંધ્યું સો વર્ષ સુધી પ્રભુએ આજ્ઞા કરી હતી તે પ્રમાણે લોકોની નિંદા અને તેઓની ટીકા બધું સહન કરીને તેણે સો વર્ષ સુધી આજ્ઞાંકિત રીતે પ્રભુએ જે સોંપ્યું હતું તે કર્યું. પણ જ્યારે પૂર આવ્યું અને આપણે જ્યારે ઉત્પત્તિના 9મા અધ્યાયમાં આવીએ ત્યારે આપણે શું જોઈએ છે, શાંતિમાં સમયમાં તે પાપમાં પડ્યો. આપણે જાણીએ છીએ કે શું બન્યું. એટલા જ માટે વાલાઓ આપણે બહુ જ સાવધ રહેવાનું છે. લેટ અસ બી વોચફુલ આફ્ટર ધ વિક્ટરી એઝ બિફોર ધ વિક્ટરી બિફોર ધ બેટલ. બહુ સમજવા જેવી આ વાત છે અને ગિદિયોન આપણને એ શીખવી જાય છે. આગળ જો આપણે 29મી કલમ જોઈએ તો ત્યાં લખવામાં આવ્યું છે કે પછી યાઓસનો દીકરો યરુબાબેલ જે પોતાના ઘરે રહ્યો, ગિદિયોનને 70 દીકરા હતા, કેમ કે તેણે ઘણી પત્નીઓ હતી, વળી સખેમમાં તેની એક ઉપપત્ની હતી, તેને પેટે પણ એક દીકરો થયો, તેનું નામ તેણે અબીમેલેખ પાડ્યું. અને યાઓસનો દીકરો ગિદિયોન ઘણી વૃદ્ધ ઉંમરે મરણ પામ્યો ને અબીએઝરના ઓફરામાં તેના પિતા યાઓસની કબરમાં તેને દાટવામાં આવ્યો. વૃદ્ધ ઉંમરમાં એટલે લાંબી ઉંમરમાં ગિદિયોન મરી ગયો, ઘણું જીવ્યો અને જીવન દરમિયાન તેને 70 દીકરા હતા, ઘણી પત્નીઓ હતી. અને આ વાત આ જે વચન છે તે આપણને બે વાત શીખવે છે વાલાઓ, કે તેની પાસે ઘણી સમૃદ્ધિ હતી. કારણ કે આટલા બધા દીકરાઓ, આટલું મોટું કુટુંબ, પૈસા વગર તેનું પાલન પોષણ થઈ શકે નહીં. એટલે કે આપણે જોઈએ છીએ કે ગિદિયોનને બાકીના સમયમાં એ ઘણી સમૃદ્ધિ હતી. અને બીજી વાત આપણને અહીંયા એ શીખવે છે કે ગિદિયોનનો જે પાપી સ્વભાવ હતો એ વાલાઓ. કારણ કે તમારે 70 દીકરા અને આટલી બધી પત્નીઓ એક જ કારણથી હોય વાલાઓ, કારણ કે તમે તમારા પોતાની જે શારીરિક જરૂરિયાતો છે, જે વાસનાઓ છે, તે તમે સંયમમાં રાખી નથી શકતા. અને તે લઈને તેને જે સારું લાગતું હતું તે કરવાને માટે તેણે કરી શકતો હતો, પૈસા હતા એટલે. અને તે લઈને આપણે જોઈએ કે તેને 70 દીકરા અને ઘણી પત્નીઓ હતી. આ એ માણસની આપણને વાત કરે છે જેને પોતાના શરીર પર, પોતાની જે વાસના છે તેની પર કોઈ કંટ્રોલ હતો નહીં, કોઈ જાતનો સંયમ હતો નહીં વાલાઓ. કારણ કે માણસ એક જ કારણના લીધે એક કરતાં વધારે પત્ની કરતો હોય છે, તેની જે શારીરિક જરૂરિયાતો છે તેને પૂરી પાડવા માટે, બીજું કોઈ કારણ હોતું નથી. અને આપણે જોઈએ છીએ કે ગિદિયોનના અંતના જીવનમાં જેનો જીવનનો પાછલો ભાગ હતો તે પોતાના સેટિસ્ફેક્શન, પોતાને સંતોષ, પોતાને જે સારું લાગે તેમાં તેણે વાપર્યો. અને મેં કીધું હતું તે પ્રમાણે કે એની પાસે એક અજાયબ તક હતી કે તે જે યહૂદી લોકો હતા તેઓને પ્રભુ તરફ દોરે, પ્રભુ તરફ લાવે, ફરીથી પ્રભુનું વર્ચસ્વ સ્થાપે. એના બદલે એ ખાલી પોતાની માટેના મોજ શોખમાં જીવ્યો. એ વાત આપણને આ 70 દીકરા બતાવી આપે છે. 33મી કલમ કહે છે કે ગિદિયોનના મરણ પછી એમ થયું કે ઇઝરાયેલી લોકો પાછા ફરી ગયા અને બાલીમની પાછળ વંટી ગયા ને બાલ બરીથને પોતાનો દેવ કરી માન્યો અને ઈશ્વર જેમણે ચારે તરફ સર્વ શત્રુઓના હાથમાંથી તેઓને બચાવ્યા હતા તે પોતાના ઈશ્વર યહોવાને ઇઝરાયેલી લોકોએ યાદ રાખ્યા નહીં. તેમજ યરુબાલે ગિદિયોનને જે સર્વ ભલમનસાઈ ઇઝરાયેલ લોકો પ્રત્યે બદર્શાવી હતી તે પ્રમાણે તેઓએ તેના ઘર પર માયા રાખી નહીં. અત્યાર સુધી આપણે જોયું કે જ્યારે આ કોઈ ન્યાયાધીશ ઊભો થાય તો થોડા સમય માટે શાંતિ હોય. અહીંયા આપણે જોઈએ છીએ કે હજુ તો ગિદિયોન જીવતો હતો ત્યારે જ તેઓ અન્ય દેવદેવીઓ તરફ ફરી વળ્યા હતા. અને અહીંયા જોયું તે પ્રમાણે કે ગિદિયોનનું જે કુટુંબ હતું તે તરફ તેઓને કોઈ માન હતું નહીં. બે કારણ હોઈ શકે, કારણ કે લોકો બહુ સહેલાઈથી ભૂલી જતા હોય છે. આપણે આપણા જીવનમાં પણ જોઈએ છે, આપણા સમાજમાં પણ જોઈએ છે કે કોઈ એક સારા કાર્ય જે કર્યા હોય તે બધું ભૂલી જતા આપણને બહુ વાર લાગતી નથી, યાદશક્તિ આપણી એ બાબતમાં બહુ લાંબી હોતી નથી. અને બીજી વાત કે ગિદિયોનનું જીવન એટલી હદે કદાચ પ્રભુથી દૂર હતું કે એ લોકોની પર એનો કોઈ પ્રભાવ હતો નહીં. કેટલા પાળક, કેટલા પ્રભુના સેવકો આ પરિસ્થિતિમાં આવી જાય છે શું આપણે નથી જાણતા વાલાઓ? અને જોયું તે પ્રમાણે તેઓએ તેના પર માયા રાખી નહીં. અને આ ચક્ર ફરીથી આપણે જોઈ રહ્યા છે. પ્રભુએ તેઓને છોડાવ્યા, સુખ શાંતિનો સમય આપ્યો, સુખ શાંતિના સમયમાં ફરીથી તે લોકો અન્ય દેવદેવો તરફ વળ્યા. અને હવે આપણે જોઈશું કે જ્યારે 9મા અધ્યાયમાં આવીશું ત્યારે આ જે દીકરો અબીમેલેક, જેનું નામ આપણે 31 કલમમાં વાંચ્યું, તે શું કરે છે? એ ન્યાયાધીશ નથી વાલાઓ, પણ આપણે જોઈએ છે કે ગિદ્યોનની જે ભૂલનું પરિણામ શું આવે છે. એનું આખું કુટુંબ ખેદાન મેદાન થઈ જાય છે. વાલાઓ, ગિદ્યોન આપણને ઘણું શીખવી જાય છે આ 3 અધ્યાયમાં. માનું છું કે પ્રભુએ તમારી સાથે તેના વચન દ્વારા વાત કરી હોય. આવો આપણે પ્રાર્થના કરીએ. પવિત્ર પવિત્ર મારા જીવતાને જાગતા પ્રભુ બાપ, અત્યાર સુધી અમને સાચવ્યા, સંભાળ્યા, મારી સાથે પાસે રહ્યા છો પ્રભુ બાપ. અને પ્રભુ બાપ, આ જે વચન અમે જોયા તે વચન પ્રભુ